શ્રી પ્રવચન સાર ગાથા 213 અને 214 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 140.
એવમ ગુરુ વ્યવસ્થા કથન રૂપેણ પ્રથમા ગાથા તથા પ્રાયશ્ચિત પ્રશ્નાર્થમ ગાથા દ્વયમ સમુદાયેન પ્રતિસ્થળે ગાથા ત્રયમ કૃતમ. આ પ્રકારે ગુરુ વ્યવસ્થાના કથન રૂપે ત્રીજા સ્થળમાં પહેલી ગાથા તેમજ પ્રાયશ્ચિતના કથન અર્થે બીજી બે ગાથા એમ ત્રીજા સ્થળમાં ત્રણ ગાથા ગઈ. ગુરુ વ્યવસ્થામાં દીક્ષાગુરુ અને શિક્ષાગુરુની 210મી ગાથામાં વાત કરી છે. અથ નિર્વિકાર સામાન્ય છેદજનકાન પરદ્રવ્યાન અનુબંધાન નિષેધ હતી. હવે આ ગાથામાં નિર્વિકાર એવું સાધુપણું, પ્રામાણ્ય નિર્દોષ સાધુપણું, તેમાં જે દોષનો ઉત્પાદક છે, ઉત્પાદક છે એટલે નિમિત્ત છે, દોષનું જનક છે એવું જે પરદ્રવ્ય, તેની સાથેનો સંબંધ અનુબંધ એટલે રાગ, તેનો નિષેધ કરવામાં આવે છે. આ ગાથામાં પરદ્રવ્યના નો પ્રતિબંધ કહો કે અનુબંધ કહો, પરદ્રવ્યમાં જે રાગનો સંબંધ છે એ નિર્વિકાર સામાન્યમાં દોષનો ઉત્પાદક છે, તેથી તેનો નિષેધ કરવામાં આવ્યો છે. વિહરદુ, વિહરદુ એટલે વિહરતું, વિહરતું એટલે વિહારમ કરો, તું વિહાર કરો, વિહરો, જે સાધુઓ છે તે વિહાર કરો. સકહ, કોણ વિહાર કરો? શમણો, શ્રમણ છે તે વિહાર કરો. કેવા છે શ્રમણ? એટલે કેવા? કે શત્રુ મિત્રાદિ સમચિત્ત શ્રમણ, જેને શત્રુ મિત્ર વગેરેમાં સમચિત્ત છે, સમચિત્ત છે એટલે સંભાવ છે, એવા જે શ્રમણ છે તે વિહાર કરો. શ્રમણ નું વિશેષણ દીધું છે. શત્રુ મિત્ર આદિમાં બધા આવી ગયા, તમામ પ્રકારની અનુકૂળતા, તમામ પ્રકારની પ્રતિકૂળતા, દેહ રહે કે દેહ છૂટે, સંયોગ વિયોગમાં બધું આવી જાય, શરીર છૂટે કે શરીર ટકે, શ્રમણ છે એમાં સમચિત છે એટલે સંભાવે, એને સરખું છે, સંભાવ છે એટલે સરખો ભાવ છે. શરીર રહે તો ઠીક અને મોડું છૂટે તો સારું, પુરુષાર્થ કરી લેવાય ને. એટલું નહીં, બીજું તો કાંઈ છે નહીં, બીજું તો છોડીને બેઠા છે. એ પોતાના પ્રયત્નમાં મગ્ન છે, પ્રયત્ન સિવાય સર્વ પ્રકારના સંયોગ વિયોગમાં બાહ્ય પદાર્થમાં સંભાળ છે, નાતા દ્રષ્ટા છે, દોષ છે, એ બધી મૂળની શક્તિ છે. એનો નાશ કરે અને રાવણનો નાશ કરીને એ પોતે રામ થયો. એ લોકોમાં થોડું આવે છે અધ્યાત્મ રામાયણમાં, આવે એમાં આવું બધું આવે, અધ્યાત્મ રામાયણ છે, અધ્યાત્મ ભાગવત છે, અધ્યાત્મ મહાભારત છે, બધું ઉતારે છે લોકો, ગુણ દોષ ઉપર ઉતારે છે, વૃત્તિ છે, પછી દરેકની વૃત્તિને નામ આપે, જેવા પાત્રો હોય એ પાત્ર અનુસાર પરિણામની વૃત્તિ હોય બધા નામ આપે. બુદ્ધિ તો ઘણી લગાવી છે, આ તો વિષય એવો છે ને, પૂર્વગ્રહ છોડે તો કામમાં આવે, નથી સમજાય એવું નથી કાંઈ, શું છે ત્યાં સુધી એની અંદર કોઈ પાવર છે અને એ પાવર ખરાબ છે એટલે શરીર મળતું છે, પછી એ આત્મા એવું માનવું શું કરવા? મને કહેતો પાવર વસ્તુ રૂપે નથી, આત્મા વસ્તુ રૂપે નથી, પાવર રૂપે છે એમ થયું ને. જો તમે એમ કહો તો અહીંથી પકડે, વિજ્ઞાન ભણ્યા હોય ને, તો સાયન્સની અંદર તો પદાર્થ વિજ્ઞાનમાં તો એની બધી ફિઝિકલ પ્રોપર્ટી બધું એનું હોવું જોઈએ ને, એમ કે જો તમે એને વસ્તુ કહો તો એને ફિઝિકલ પ્રોપર્ટી એની હોવી જોઈએ, શું વસ્તુ હોય ને પ્રોપર્ટી હોય પણ ફિઝિકલ પ્રોપર્ટી હોય એવું શું કરવા આગ્રહ રાખો? પછી સાયન્સ થી થોડી વાત લીધી, પદાર્થ છે એને એની પ્રોપર્ટીઝ છે, એના કેરેક્ટર્સ છે, પણ એને ફિઝિકલ પ્રોપર્ટી ને કેરેક્ટર્સ હોય એવો આગ્રહ રાખવો એ તો પૂર્વગ્રહ થયો. એ તો તમે જે રીતે જળને સ્વીકારો છો એ રીતે બીજો પદાર્થ જળ હોય તો જ મારે સ્વીકારવો છે, નહીતર મારે નથી સ્વીકારવો. એમ આવી જાય એમ કઈ વજન હોવું જોઈએ ને કે માણસ મરી જાય છે, વજનમાં કાંઈ ફેર નથી પડતો. બાકી કોઈ ફિઝિકલ વસ્તુ નથી, એ પાવર છે, પાવર ખતમ થયો. એવી પદ્ધતિ છે વાત. આજે એની એના શક્તિઓ પ્રોપર્ટીઝ એટલે એને જે શક્તિઓ કહેવામાં આવે છે, એના ગુણ સ્વભાવ અને એની યોગ્યતા સ્વભાવ એ વગેરેનું જે વર્ણન છે, એવો આત્મા હોવો સંભવે છે કે નહીં? આત્મા એટલે બીજું કોઈ નથી, તમે પોતે છો. કોઈના ઘરમાં તપાસ કરવી નથી, તમારામાં ને તમારામાં તમે જુઓ કે આ કહે છે એમાં કાંઈ સત્ય છે તથ્ય છે. વિશેષ વિચાર છે, આગળ ચાલો. સુખ શું છે, દુઃખ શું છે, જ્ઞાન શું છે, આ બધા શરીરના સ્વભાવો છે કે શરીરથી ભિન્ન એવા કોઈ ચૈતન્યના સ્વભાવો છે? હું થાય છે એ કોઈ ચેતન છે કે જળ છે? વિચાર કરવો જોઈએ, સમજવાનો મહેનત પ્રયાસ કરવો જોઈએ કે આમ બરાબર છે કે આ કોઈ ગપ છે. એમ માની લેવાની જરૂર નથી કે બરાબર માની લ્યો, પણ તપાસતા હકીકત સત્ય રૂપે લાગે તો સત્યનો સ્વીકાર કરવો, એટલી વાત. એમ અન્ય મતમાં એવું છે કે એ લોકોમાં બુદ્ધિ હતી, ક્ષોભસંવાળા હતા, હજારો ગમે શાસ્ત્રો લખ્યા છે, હજારો શાસ્ત્રો એ લોકોએ લખ્યા છે પોતે પોતપોતાના સંપ્રદાયના પોતાનો મત ચલાવવા અર્થે. બુદ્ધિ વગર તો કાંઈ રચના થાય નહીં, પણ છતાં આવી સરળ સીધી વાત, સત્ય વાત, સત્ય અને સરળ વાત, એનું નકાર આવવાનું કારણ, નહીં બેસવાનું કારણ હોય છે ને, એને જે માન્યું હોય છે એ માનવામાંથી ફરવાની જગ્યા હોતી નથી, એવી દ્રઢતા થઈ જાય છે. તો આમાં એવું છે કે અહીંયા જૈન શાસ્ત્ર વાંચતા વાંચતા પણ વસ્તુના સ્વરૂપ અનુસાર વસ્તુનો ભાવ ન ભાસે. જેવી વસ્તુ છે પોતાનો આત્મા વસ્તુ, એવો એને સ્વભાવ ભાવ ન ભાસે તો અન્યથા કલ્પના થાય, અને અન્યથા કલ્પના થાય એમાં એની દ્રઢતાથી આવી ના રે નહીં. એકલી કલ્પના થાય એમ નહીં, પણ એને પ્રયત્નો અને બુદ્ધિથી નક્કી કર્યું છે એટલે એમાં દ્રઢતા એને આવ્યા વિના રે નહીં, અને પછી ફરવામાં તકલીફ થાય છે હંમેશા, એવું સ્વાભાવિક છે. અન્ય મતો એમાંથી જ નીકળેલા છે, ભગવાનની દિવ્ય ધ્વનિમાંથી વસ્તુનું સ્વરૂપ કહ્યું એની કલ્પના કરી, ભાવનો ભાષો અને કલ્પના કરીને, એ કલ્પના કરનારને અનુસરનારા અનેક મળતા એક જુદો સંપ્રદાય થઈ ગયો. કેમ સંપ્રદાય થાય છે એના પુરાવા જોયા છે ભાઈ. સંભાવ છે પુરુષાર્થ કરીને મોક્ષ કરી લઉં એવો રાગ પણ એને એનું નામ સંભાવ. નિત્યમ સર્વકાલમ, નિત્યમ એટલે નિત્યમ, નિત્યમ એટલે સર્વકાલમ, સદાય શત્રુ મિત્રમાં સંચિત એવા સંભાવ વાળા શ્રમણો વિહાર કરો, સદાય વિહાર કરો. શું કરવું છન, શું કરતા થતા વિહાર કરો કે પરિહર માણો, પરિહર પરિહરણ સન ત્યાગ કરીને છોડીને. કાન શું છોડીને, અનુબંધાણી ચેતન અચેતન મિશ્ર પરદ્રવ્ય શું અનુબંધાન, કોઈ પણ બીજા ચેતન પદાર્થમાં, અચેતન પદાર્થમાં અથવા સચેત અચેત મિશ્ર પદાર્થમાં રાગને છોડીને, સંબંધને, રાગથી થતો સંબંધ, રાગાદી પૂર્વક થતો સંબંધ એને અનુબંધ કહેવામાં આવે છે. એને છોડીને કો વિહાર, તું ક્યાં વિહાર કરો કે અધિવાસે, અધિકૃત ગુરુકુલ વાસે, નિશ્ચયન સ્વકીય શુદ્ધાત્મ વાસે. વાહ, અધિકૃત ગુરુ, ગુરુ પણ જેને સ્થાપ્યા છે એવા વિશેષ ગુણવાન આત્માના સંગમાં, અથવા નિશ્ચયથી પોતાના શુદ્ધાત્મ સ્વરૂપના સંગમાં ત્યાં વાસ કરો એમ કે છે. બે ગુણવાન છે, અનંત ગુણવાન પોતાનું શુદ્ધાત્મ સ્વરૂપ તે ગુરુ છે, અને બહારમાં વિશેષ ગુણવાન છે એવા આચાર્ય છે તે ગુરુ છે. એવા ગુરુના સંગમાં તમે વિહાર કરો. વાહ, ગુરુ વિરહિત વાસે વાહ, અથવા ગુરુના અસંગમાં, ગુરુ રહિતપણાના એકલ વિહારીપણામાં તમે વિહાર કરો. વિહાર કરો તો ક્યાં તો એકલા વિહાર કરો, અથવા વિશેષ ગુણી છે એવા આચાર્યના સંગમાં વિહાર કરો, અથવા તો શુદ્ધાત્મ સ્વરૂપમાં વિહાર કરો, એનો અમને વાંધો નથી. પણ રાગાદિ પરિહરણ, અનુબંધાન, અનુબંધને છોડીને કેમ કૃત્વા, શું કરીને, કે નિજ શુદ્ધાત્માનુભૂતિ લક્ષણ નિશ્ચય ચારિત્રે છેદવિહીનો ભૂત્વા. પોતાના શુદ્ધાત્માનુભૂતિ લક્ષણ એવું જે નિશ્ચય ચારિત્ર છે, પોતાનો શુદ્ધાત્મા, એના અનુભવ રૂપી જેનું લક્ષણ છે, ચારિત્રનું લક્ષણ એ છે કે પોતાના શુદ્ધાત્મ સ્વરૂપનો અનુભવ થવો, એને ચારિત્ર કહેવામાં આવે છે. ચારિત્રનું લક્ષણ નગ્ન દિગંબર થવું એને ચારિત્રનું લક્ષણ એ ન કહ્યું. દીક્ષા લેવી તે ચારિત્રનું લક્ષણ છે એમ ન કહ્યું. પણ નિજ શુદ્ધાત્માનુભૂતિ લક્ષણ નિશ્ચય ચારિત્રે, ખરેખર ચારિત્ર, નિશ્ચય ચારિત્ર એટલે ખરેખર ચારિત્ર તો પોતાના શુદ્ધાત્માના અનુભવનું જેને લક્ષણ છે, એટલે જે આચરણમાં, જે આત્માના આચરણમાં સ્વરૂપની ભાવના વધતા સ્થિરતા થઈ આવે છે, ઉપયોગની આત્મભાવનામાં સ્થિરતા વધી જાય છે, એને સ્વરૂપ આચરણ અથવા ચારિત્ર કહેવામાં આવે છે. એવો વિષય છે. આત્મજ્ઞાન તો હોય, આત્મશ્રદ્ધાન, આત્મજ્ઞાન, તે ઉપરાંત એ જ્ઞાન શ્રદ્ધાન અનુસારની ભાવના વધી જતા જે સ્થિરતા ઉત્પન્ન થાય એને આચરણ અથવા ચારિત્ર કહેવામાં આવે છે. ચારિત્ર એટલે આત્મભાવનાનું સ્વરૂપ છે, સ્વરૂપની ભાવના એને ચારિત્ર કહેવામાં આવે છે. એકાગ્રતા કહો કે ભાવનાથી જે એવા ખરેખર ચારિત્રમાં છેદવિહીનો ભૂતવા, નિર્દોષ થઈને, દોષરહિત થઈને, દોષવિહીન થઈને, રાગાદી રહિત નિજ શુદ્ધાત્માનુભૂતિ લક્ષણ નિશ્ચય ચારિત્ર સ્તુતિરૂપ છેદરહિતો ભૂતવા. છેદરહિતનો અર્થ કર્યો, છેદવિહીનનો અર્થ. છેદવિહીન એટલે શું? કે રાગાદી રહિત વિતરાગ નિજ શુદ્ધાત્માનુભૂતિ લક્ષણ ચારિત્ર, નિશ્ચય ચારિત્ર, તેની ચ્યુતિરૂપ જે છેદ છે એમાં ચ્યુતિ થવી, એમાં કમી થવી, એની ભાવના ઓછી થવી, એકાગ્રતા ઓછી રહેવી, એવા એવો જે દોષ, તેનાથી રહિત થઈને પોતાના શુદ્ધાત્મામાં મુનિ વિહાર કરો, એવો ઉપદેશ છે ભગવાન જિનેન્દ્રનો. એવો ઉપદેશ છે, હે મુનિઓ, તમે સ્વરૂપની રમણતામાં વિહાર કરો, બીજે ક્યાંય વિહાર કરો એમ કહ્યું નહીં. બાગમાં જાઓ, બગીચામાં જાઓ, જંગલમાં જાઓ, પર્વત ઉપર જાઓ કે સ્મશાનમાં જાઓ એમ કઈ કહ્યું નહીં, બાહ્ય ક્ષેત્ર ની વાત ના કરી, નિજ સ્વરૂપમાં જાઓ, એકાંત માટે જાય ને, સ્મશાનમાં ધ્યાન કરવા એટલા માટે જાય કે સ્મશાનમાં કોણ હોય, રાત્રે સ્મશાનમાં જતા લોકિક માણસો તો બીએ છે, જગતના જીવો તો બીએ છે, કારણ કે મરદાને બાળે છે, ત્યાં ભૂતપલ્લીનો નિવાસ હોય છે, માટે સામાન્ય લોકિક જનો ત્યાં જતા ડરે છે, ડરવા જેવું કઈ હોતું નથી, પણ સામાન્ય રીતે લોકોને કલ્પના થાય, બધું મરદું લાવ્યા હોય, બધું ખડકતા હોય, બારે બધું જોયું હોય ને, ક્યારેક ક્યારેક જવાનું થાય ત્યારે, એટલે પછી થાય કલ્પના, મનની કલ્પના થાય ને, બોલીએ નેજી તો એમાં એવું છે, એટલે હાડકાં પીડા હોય એમાં ફોસ્ફરસ હોય છે, અને હવા લાગે એટલે તણખા થાય, ભડકા થાય, એટલે એમ થાય કે એ કાંઈક અહીંયા લાગે છે, વાહ વાયો ને નળિયું ખુશું કાંઈક છે એમ તેને લાગે, કલ્પના થાય, એ તો મન કલ્પના ચડ્યું ને એમાં કાંઈક ઇશારો થાય કે અવાજ થાય કે કાંઈક થાય એટલે ભડકે, બીજું કાંઈ નહીં થાય, આપણે ગયા હતા ને દોઢ બે વર્ષ પહેલા રાત્રે આ શાળા છે પોલીસ લાઈન ની ક્લિનિકમાં ગુજરી ગયા, શાળા કોણા નથી હતા, હવે શું 10 વાગ્યા સુધી ભાવનગરનું શમશાન ખુલ્લું છે કાયદેસર, 10 વાગ્યા પહેલા એને પહોંચાડવા પડ્યું, તારીને કહ્યું કે આ તમારે જો અગ્નિ સંસ્કાર કરવો હોય તો સમય ઓછો છે, અને સવારે કરવો હોય તો સવારે અમે બધા આવીએ, નહીં ત્યારે અત્યારે મારે તો બધું અત્યારે બતાવું, એનું કારણ કે આખી રાત મળતાની સામે દોઈ રહીએ, બીજું ઊંઘ તો આવે નહીં, એને એવું તો એને હેરાનગતિ છે, ટાઈમ ઓછો હતો એટલે લઈને જાઉં ને બાંધું ને કરું ને, એમાં તો ટાઈમ મળે, સબ ભાઈને બોલાવી 12:30 જ છે, 12:30 તો સ્મશાનમાં થયા હતા, 2-3 કલાક તો લાગે ને, અહીંયા બધા બીએ છે પણ આમાં કઈ બીવા જેવું તો છે, રાત્રે તો સ્મશાનમાં જવાનું, આપણે તો કઈ આવું કારણ બન્યું હોય તો જવાનું થાય ને, સામાન્ય રીતે દિવસે જ જવાનું થાય, રાત્રે તો કોઈ એવો એક્સિડન્ટ થયો હોય કઈ, એમાં કઈ બીવા જેવું જેવું દિવસે હોય છે એવું જ રાત્રે હોય છે, એમાં કઈ દિવસ ને રાતમાં બીજે તો કઈ ફેરો હતો, સાત આઠ દસ માણસો હતા, બહુ ના હતા, પણ આમ શું મને બીજું છે લાગે, બીજું કઈ મગજમાં નહીં ચાલે છે, એટલે એ વિચારતો કે આ બીએ છે એમાં શું છે, એવું કઈ બીવા જેવું કોઈ કલ્પના કરે તો જુદી વાત છે, બાકી એ બધું જેવું દિવસે છે, હું રાત્રે થઈ જાય એમાં કઈ બીજો ફરક નથી, હા મુનિઓ ધ્યાન કરવા જાય, અહીં તો બાંધેલું છે એટલે દરવાજામાં થઈને જવું પડે, પણ શહેર છે એટલે બાકી તો ખુલ્લા ગામના પાદરમાં ખુલ્લા હોય છે, એટલે એ બાજુ કોઈ ન જાય, પાદરમાં બીજી જગ્યાએ કોઈ જાય પણ સ્મશાન બાજુ ન જાય, એકાંત રહ્યો ને ત્યાં મુનિઓ સ્મશાનમાં જાય ધ્યાન કરવા માટે, કે શું કોઈનો પગડો ન હોય, ત્યાં એને આત્મભાવનાની એકાગ્રતાની મસ્તીમાં કોઈ ખલેલ પડે, આ રીતે ગુરુ પાર્શ્વે આવંતી શાસ્ત્રાણી તાવંતી પતિત્વા તદનંતરમ ગુરુ પૃષ્ઠવા સમશીલ તપોધને હૈ સ ભેદાભેદ રત્નત્રય ભાવનયા ભવ્યાનમ આનંદમ જનયન તપ શ્રુત સત્વ એકત્વ સંતોષ ભાવના પંચકમ ભાવયન તીર્થંકર પરમદેવ ગણધર દેવાદિ મહાપુરુષાણામ ચરિતાને સ્વયં ભાવયન પરેષામ પ્રકાયંશ્ચ પ્રકાશયંશ્ચ વિહરતિ ઇતિ ભાવઃ. મુનિ વિહાર કરે છે કેવી રીતે, ગુરુ પાર્શ્વે યાવંતી શાસ્ત્રાણી તાવંતી પઠિત્વા, ગુરુની પાસે જે કોઈ શાસ્ત્ર જ્ઞાન હોય છે, શાસ્ત્ર હોય છે, એનું પઠન એટલે અધ્યયન કરે છે, ગુરુની પાસેથી એનો રહસ્ય અને મર્મ સમજે છે, શાસ્ત્રોની અંદર ભગવાન જીનેન્દ્રદેવનું કહેવાનું તાત્પર્ય અને રહસ્ય શું છે? આવો જે દ્રવ્યાનું યોગ એ શુક્લ ધ્યાનનું કારણ કઈ રીતે થાય છે? શુક્લ ધ્યાનમાં શ્રેણીમાં જવું છે, એનું રહસ્ય જાણે છે. એટલે કે આત્મામાં ઊંડા ઉતરવાની વિદ્યા એ શીખે છે. ગુરુ પાસે તો વિદ્યા શીખે ને. શુક્લ ધ્યાન થાય એટલે સુધી આત્માના ઊંડાણમાં જાય એવી વિદ્યા એ શીખે છે. એ શાસ્ત્રાણી પઠિત્વા એનું અધ્યયન કરે છે. બીજું કઈ પ્રયોજન નથી. તદનંતરમ ગુરુ પૃષ્ઠવા, પછી ગુરુને પૂછે છે. ગુરુ કે તે સાંભળે છે અને ગુરુને પોતે પૂછે પણ છે, વિનય છે. અને સમશીલ તપોધન છે. અને બીજા જે મુનિઓ હોય છે, જે સમતાભાવ વાળા હોય છે, શીલ નામ ચારિત્ર વાળા હોય છે, અને તપરૂપી ધન જેની પાસે હોય છે, તેમની સાથે ભેદાભેદ રત્નત્રય ભાવનયા ભવ્યાનામ આનંદમ જનયન. ભેદાભેદ નિશ્ચય અને વ્યવહાર રત્નત્રયની ભાવનાથી, એટલે સ્વરૂપની ભાવનાથી રાગ આવે તો પણ શુદ્ધાત્માનો, અને વિતરાગતા થાય તો પણ શુદ્ધાત્માને, બીજો સંબંધ છે એ ભાવનાથી ભવ્યોને આનંદ થાય છે. એ આનંદપૂર્વક તપ સુત સત્વ એકત્વ સંતોષ ભાવના પંચકમ ભાવયન, આનંદને ઉત્પન્ન કરીને અને પાંચ પ્રકારની ભાવના લીધી. તપ એટલે આત્મામાં વિશેષ ઉગ્રતા, શ્રુત એટલે શ્રુત જ્ઞાન, સત્વ એટલે અસ્તિત્વ સ્વભાવ, એકત્વ એટલે અનંત ગુણનું એકરૂપણું, અને સંતોષ તૃપ્તિ પરિપૂર્ણતા, એવી સ્વરૂપની પાંચ પ્રકારની ભાવનાને ભાવીને આનંદને ઉત્પન્ન કરીને, વેદાભેદ રત્નત્રય દ્વારા આનંદને ઉત્પન્ન કરીને, અને તપ શ્રુત સત્વ એકત્વ સંતોષ વગેરે પાંચ ભાવનાને ભાવીને, તીર્થંકર પરમદેવ અને ગણધરદેવ વગેરે મહાપુરુષોના ચારિત્રોને સ્વયં ભાવીને, જીવજીવો સિદ્ધિમાં પધાર્યા મોક્ષમાં પધાર્યા એવા મહાપુરુષો તીર્થંકરો અને ગણધરદેવોના ચારિત્રને પણ પોતે ભાવીને આ રીતે મોક્ષમાં પધાર્યા. પરેશામ પ્રકાશે, પોતે ભાવે અને બીજાને પણ પ્રકાશે કહે, વિહરતી એ રીતે વિહાર કરે છે, એવો અહીંયા ભાવ છે એટલે કહેવાનો આશય છે. 214 ગાથામાં એ રીતે મુનિ કઈ રીતે વિહાર કરે છે અને પરદ્રવ્યના પ્રત્યેના રાગને તોડે એનું વિશેષ વર્ણન. 214 હવે પાછળ પાનું 393 214નું મથાળું. હવે શ્રામણ્યની પરિપૂર્ણતાનું આયતન હોવાથી સ્વદ્રવમાં જ પ્રતિબંધ કરવા યોગ છે એમ ઉપદેશે. સામાન્યની પરિપૂર્ણતાનું આયતન હોવાથી સાધુ પણ આત્માને સાધવાનું જે કાર્ય ઉત્કૃષ્ટપણે આત્માની સાધના થાય એને સાધુપણું કહેવામાં અથવા શ્રામણ્ય કહેવામાં આવે છે. એવી સાધનાની પરિપૂર્ણતાનું સ્થાન શું છે, આયતન શું છે? કે સ્વદ્રવમાં પ્રતિબંધ થવો તે છે. સ્વદ્રવમાં અટકવું, સ્વદ્રવમાં લીન થવું તે શ્રામણ્યની પરિપૂર્ણતાનું આયતન છે. તે સાધુપણુંની પૂર્ણતા થઈ એનું એ સ્થાન છે. તેથી તેવી લીનતા, આત્મલીનતા સ્વદ્રવમાં કરવાયું છે એમ આ ગાથામાં ઉપદેશ છે. ચરદી નિબદ્ધો નિચ્છમ સમણો નાણમી દંશન મોહમ્ય પયદો મૂળ ગુણેશો યજો સો પડી પુન સામન્ય. શ્રમણ સદા જ્ઞાનમાં અને દર્શન આદિમાં પ્રતિબદ્ધ તથા મૂળ ગુણોમાં પ્રયત્નશીલ વિચરે છે તે પરિપૂર્ણ સામાન્ય વાળો છે, નિર્દોષ સાધુ પણ છે, જેની અંતરંગ ઉપયોગની પ્રવૃત્તિમાં તો દર્શન જ્ઞાન આદિ સ્વભાવમાં દર્શન જ્ઞાન રૂપી ઉપયોગ એ ઉપયોગ સ્વરૂપમાં પ્રતિબદ્ધ એટલે લીન છે, અને બારમા ઉપયોગ આવે તો 28 મૂળ ગુણમાં જે પ્રયત્નશીલ છે એમાં 28 મૂળ ગુણમાં ક્યાંય દોષ લાગતો નથી, એને અંતરબાય પૂરું સાધુપણું છે, એને સાધુપણામાં કોઈ દોષ રહેતો નથી એમ કહ્યું. ટીકા. એક સ્વદ્રવ પ્રતિબંધ ઉપયોગનું માર્જન કરનારો હોવાથી માર્જિત ઉપયોગ રૂપ સામાન્યની પરિપૂર્ણતાનું આયતન છે. આ સિદ્ધાંત લીધો, માર્જન એટલે શુદ્ધ કરવું. આ વાસણ નથી માનતા, એઠા વાસણ હોય, બગડેલા વાસણ હોય તો માંગે, બગડેલા ન હોય પણ આખું વર્ષ એમને ઉઘરાઈમાં રહેતો હોય તો દિવાળીમાં માંજે છે કે નહીં. આંબલીનું પાણી છે, ખટાશ થી મેલ કાઢે છે ને, એ મૂળ સંસ્કૃત શબ્દ છે માર્જન, અથવા ગુજરાતીમાં પણ એ સાહિત્યની પરિભાષામાં એને માર્જન કહેવામાં આવે છે. સંસ્કૃતમાં માર્જન શબ્દ છે, શું માર્જિત ઉપયોગ, માર્જ ઉપયોગ માર્જકત્વ ન, પછી એનો અપભ્રંશ થઈને ગુજરાતીમાં માર્જનનું માંજવું, વાસણ માંજવું એમ કે એનો અપભ્રંશ છે. મૂળ શબ્દ માર્જન છે. તો એક સ્વદ્રવ્ય પ્રતિબંધ જ, એટલે સ્વદ્રવ્યમાં પ્રતિબંધ, સ્વદ્રવ્યને વિશે ઉપયોગની લીનતા, એને સ્વદ્રવ્ય પ્રતિબંધ કહેવામાં આવે છે. એવું એક સ્વદ્રવ્યમાં પ્રતિબંધ થવો, લીનતા થવી, તે જ ઉપયોગનું માર્જન કરનારું હોવાથી એમાં જ ઉપયોગ શુદ્ધ થાય છે. ઉપયોગની શુદ્ધતાની આ એક જ વિધિને ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. પોતાના શુદ્ધાત્મ સ્વરૂપમાં ઉપયોગ પ્રતિબંધ થાય, લીન થાય, એ ઉપયોગનું માર્જન થાય ત્યાં ત્યાં ઉપયોગ શુદ્ધ થાય. બીજી કોઈ રીતે ઉપયોગની શુદ્ધિનો કોઈ પ્રકાર કે ઉપાદ વિધિ છે? આ એક જ છે માર્ગની રીત. તે જ એક ઉપયોગનું માર્જન કરનારો હોવાથી પ્રતિબંધ એટલે પ્રતિબંધ એટલે સંબંધ રોકાયેલો, સ્થિર, લીન, સ્થિર બધું છે ને, બધા અર્થ કરે. ચલો પરદ્રવ્ય પ્રતિબંધ હતો, આ સ્વદ્રવ્ય પ્રતિબંધ હતો. પરદ્રવ્યમાં લીન થાય તો ઉપયોગ શુદ્ધ થાય, અને સ્વદ્રવ્યમાં લીન થાય તો ઉપયોગ શુદ્ધ થાય. બસ આ સિદ્ધ સિદ્ધિને ચોખ્ખી વાત છે. એમાં બીજી જેટલી કોઈ પછી આડેવળી વાતો કરે એ સિવાયની એ બધા શુભ ભાવમાં ભૂલાવાના સ્થાન છે. આમ કરો ને તેમ કરો ને ફલાણું કરો ને નીકળું કરો, એ બધું ભૂલવા માટે છે. આ સીધે સીધી ચોખ્ખી વાત છે. પોતાના સ્વરૂપમાં નિવાસ કરવો, વશ એટલે નિવાસ કરવો, પ્રતિબંધ થવો, પરમાં ઉપયોગ લીન થતો તો એમાંથી ખસી જવું, બે માંથી એક સાથે રહેવાયું. આજે વાસ્તુ કરે બંગલો તો બંગલામાં છે, આત્મા બંગલામાં ખરેખર તો વસતો નથી, આત્મા આત્મામાં વસે છે. પણ જે રાગ છે એમ માને કે આ મારા બંગલામાં હું વસું છું, તો માને માનવાનું એને નુકસાન છે. છતાં એ વસતો તો નથી, એ માને તો એ નથી વસતો. આત્મા તો આત્મામાં છે કે ક્યાં બીજે છે? વસ્તુત્વ ગુણનું પ્રયોજનભૂત કાર્ય છે નિવાસ કરવો, તે એ વસ્તુત્વ ગુણ આત્માનો આત્મામાં છે. આત્માનો વસ્તુત્વ ગુણ બંગલામાં એનું પોતાનું કાર્ય કરતો સારું ને. બોલવામાં કઈ વાંધો નથી એમ કે તમને બોલાવવા માટે તો કહું છું. હા એમ કે છે, બોલવું સહેલું છે, પરિણામ જરા તકલીફ પડે છે. જેટલું સહેલાય છે બોલાય છે એટલું સહેલાય છે, પરિણામમાં તો નથી એમ કે અશક્ય નથી. ભલે થોડું અણભ્યાસે અઘરું લાગે, કોઈ પણ ચીજ અઘરી હોય છે તો તે અણઅભ્યાસે છે, અથવા એ સંબંધીની પૂરતા અભ્યાસ એટલે પ્રેક્ટિસ. હા અભ્યાસ એટલે શાસ્ત્રનું વાંચન મોઢે કરવું એ નહીં, યાદ કરવું તે નહીં. અભ્યાસ એટલે મહાવરો પ્રેક્ટિસ, પોતાના સ્વરૂપમાં એકાગ્રતા થવાનો જે મહાવરો અભ્યાસ કરવો જોઈએ, પ્રેક્ટિસ કરવી જોઈએ. એવો પ્રયત્ન નથી જીવ કરતો, તેથી ત્યાંનું ફળ પણ આવતું નથી. તેવો પ્રયત્ન કરે ને ત્યાંનું ફળ ના આવે એવું કદું બનતું નથી. આ સીધી વાત છે. એટલે એમ કે તો મારું અસ્તિત્વ તો ફીટી જાય, તો આખા વિશ્વનું અસ્તિત્વ ફીટે એની અંદર. તો હું મારા અસ્તિત્વમાં છું અને મારા અસ્તિત્વને હું રેડું એવો મારો પ્રયત્ન જેવો હું કરું અને એમાં હું સફળ ન થાઉં તો વસ્તુ જ ફીટી જશે. કેમ કે વસ્તુનો તો એ સ્વભાવ છે, એક વસ્તુ ફીટી જાય તો વિશ્વને આખાને ખલાસ થવું પડે. અચ્છા કોઈ બ્રહ્માંડને શૂન્ય થવું પડે તો ફરવું પડે એમ થવું. જોરદાર વાત આવી. ખોટી વાત છે, ખોટી વાત છે. બે માંથી એક ગમે છે ને એક ગમતું. તો પછી જીવ સંતોષ એટલો લેશે, બીજાને તો ઉપરથી ગમતું નથી. ઉપરથી આ ગમે છે ને અંદરથી આ ગમે છે. અમને અંદરથી ભલે બંગલો ગમતો પણ ઉપરથી તો આ ગમે છે. ઠીક, બીજા કરતા અમે સારા વાણિયા છીએ એટલે વાઘરા કરતા તો સારા હોઈએ જ ને, એના જેવી વાત છે. એવું કોઈ કહે તો એના જેવી વાત થાય. અનુભવ ની વાત કરે છે. એમ ફેર શું છે હું તમને કહું ભાઈ, એક માણસ મહેમાન થઈને કરોડપતિ ને ત્યાં જાય, પછી ઘરે આવે તો એ એમ કે કરોડપતિ કરતા આપણે ત્યાં આપણને ફાવે છે. એને ત્યાં ફાવતું નથી, સગવડ આપણા કરતા બાહ્ય સાધન સગવડના સાધનો ત્યાં વધારે હોય છે. પણ છતાં ઘર ગમે છે એટલું એ નથી ગમતું, એનું કારણ તપાસવા જેવું છે કે જેટલી સ્વતંત્રતા એને ઘરે છે એટલી સ્વતંત્રતા એને ત્યાં છે નહીં. કે ના આપણા ઘર જેવું નહીં, એનો શું અર્થ? કે એની જે સ્વતંત્રતા છે, હાલવું ચાલવું બેઠવું ઊઠવું ઉઠવું ફરવું બોલવું, એમાં જે એની સ્વતંત્રતા છે એના ઘરમાં એને ફોર્માલિટી એડોપ્ટ કરવી પડતી નથી. મહેમાન થઈને જાય ત્યાં ફોર્માલિટી રાખવી પડે બધી, કે નહીં? હે, ગમે તેમ ઘરમાં જેમ પ્રવર્તા હોય એવી રીતે કાંઈ કોઈના ઘરમાં કોઈ પ્રવર્તે એમ તો નથી બનતું. એનું કારણ એ છે, એટલી સ્વતંત્રતા એની રોકાય છે. એને બંધન લાગે છે, એને બંધન લાગે છે, એ બંધનથી ટેવાયેલો નથી. જીવ સ્વભાવે અબંધ હોવાથી એને બંધન, કોઈ પણ બંધન એને ન જોઈએ. જેટલું બંધન છે એનાથી છૂટવું એ એનો સ્વભાવ છે. એટલે જે એની એની ટેવ છે, એની જે પ્રેક્ટિસ છે રોજની જીવવાની, માવરો છે, એમાં જો કોઈ વિશેષ બંધન કોઈ લાગે આવી પડે, ફરજિયાત કે મરજિયાત, તો એને એનો ફાવે કંટાળી જાય. આ એનો સીધો હિસાબ આ છે. એટલે સફળતા તો ગમે એટલી આપે, પણ એમાં એમ કહેવાય છે કે પાંજરું ભલે સોનાનું હોય પણ પાંજરું તે પાંજરું, લોખંડના પાંજરા કરતા સોનાનું પાંજરું સારું કે નહીં? જેને મુક્તપણે ગગન વિહાર કરવો છે એ પક્ષીને સોનાનું પાંજરું પણ બંધન જ લાગે છે. એવો એવું છે ખરેખર. જેને આંશિક મુક્તિ સમ્યક દર્શનમાં અબંધ પરિણામ ભજે છે, એની જે નિરાકુરતા છે, એનો જે આનંદ છે, એ તો કોઈની સાથે મેળવીને તો કહી શકાય એવું નથી. કેમ કે જગતમાં જેટલા સુખ ને આનંદના સ્થાન છે એ પરદ્રવ્યના પ્રતિબંધરૂપ સ્વરૂપે છે. પર વિષય છે, પાંચ ઇન્દ્રિયના જે વિષય છે, પર વિષય છે, એમાં ઉપયોગ પ્રતિબંધપણાને પામે છે, રાગપૂર્વક અટકે છે, ત્યારે એને સુખનું સ્થાન ગણવામાં આવે છે, એકાગ્રતા થાય છે. એવું જે સુખનું સ્થાન છે એ સ્વદ્રવ્યના પ્રતિબંધથી તો વિરુદ્ધ છે. તો એને મેળવણીને સરખામણી કઈ રીતે કરવી? કરવી કોઈ સરખામણી તો થઈ શકે એવી પરિસ્થિતિ નથી. આમ થિયરિટિકલી અને પ્રેક્ટિકલી અનુભવમાં પણ જે અહીંયા દુઃખ છે ને અહીંયા સુખ છે, એની સરખામણી કેવી રીતે કરવી? ભલે એ સુખ માને છે પણ ત્યાં ખરેખર એને આકુલતા થઈને દુઃખ જ થાય છે, એટલે વિષયને છોડે છે. એ દુઃખ ને સુખની મેળવણી પણ કોઈ કમ્પેરિઝન થઈ શકે એવું છે. એટલે એ તો જેને મુક્ત ભાવની મસ્તી અનુભવમાં આવે છે એ જ જાણે છે ને એ જ માને છે કે આ શું ચીજ છે. બાકી કાંઈ એ દેખાડવાની ચીજ તો છે, એ દેખાડી શકાતી નથી, બીજો કોઈ એની અંદર ઉપાય નથી. ચાર અનુસાર સ્વાધીનતા આવે, કુટુંબ પરિવાર એના કયામાં હોય, આજ્ઞાંકિત હોય, અને શરીર તંદુરસ્તી, શરીરની તંદુરસ્તી એની ઈચ્છા અનુસાર રહે, પ્રસન્નચિત્ત રહે એવી શરીરની તંદુરસ્તી હોય. એ ક્યારે શરીરને લઈને ચિત્તની અપ્રસન્નતા પણ ઊભી થાય નહીં. તો પણ જે શરીર આશ્રિત કે પરિવાર આશ્રિત પરિણામ છે એ પરાધીન પરિણામ છે, એ પરાધીન પરિણામ છે ખરેખર. પરાધીન પરિણામ છે, દુઃખરૂપ ભાવ છે, એ સુખનો ભાવ બિલકુલ છે. હાજી તાત્વિક દ્રષ્ટિ હોય તો એને વાત ધ્યાન ઉપર આવે. સુખદ દેખાય ને એ જગત ના તમામ જીવો એ પ્રભામાં છે. આખા જગતના તમામ જીવ સમૂહ છે એ પ્રવાહમાં છે, કે એની ઈચ્છા અનુસાર ન થવું તે પ્રતિકૂળતા. પછી કોઈ વાર એમ કે કે તે દિવસે આપણી ઈચ્છા અનુસાર ન થયું તો સારું થયું, નહીતર આમ સ્વાદ નતો, નહીતર પછી આમ થઈ ગયો હોત. પણ તો તે દી તો દુઃખી શું કરવા થયો કે એટલી પ્રતિકૂળતાની કલ્પના કરી હતી, એટલે હવે કરી એમાં એમાં અનુકૂળતાની કલ્પના. એટલે હવે ઠીક થયું, ઠીક થયું એમ કહે છો. વાત તો બે કલ્પનાની છે, બીજું કઈ છે? આવો વિષય છે. એટલે તો તત્વમાં લઈ જાય છે ને વાતને, તત્વ દ્રષ્ટિએ તોડવામાં આવે છે કે ખરેખર સુખ દુઃખ શું ચીજ છે. શું કહ્યું અહીંયા કે સ્વદ્રવ્ય પ્રતિબંધ જ પોતાના સ્વદ્રવ્યની અંદર લીન થવું એ જ ઉપયોગની શુદ્ધિનું પરિણામની શુદ્ધિનું કારણ, અવસ્થાની શુદ્ધિનું કારણ હોવાથી માર્જિત ઉપયોગરૂપ સામણીની પરિપૂર્ણતા, સામણીની પરિપૂર્ણતા, તે શુદ્ધોપયોગ તે સામણીની પરિપૂર્ણતા છે, અશુદ્ધ ઉપયોગ તે સામણીની પરિપૂર્ણતા નથી એવી વ્યાખ્યા કરી. માર્જિત એટલે શુદ્ધોપયોગ રૂપ સામણ્યની પરિપૂર્ણતાનું તે આયતન છે, એટલે કે સ્થાન છે. તેના સદભાવથી જ પરિપૂર્ણ સામણ્ય હોય છે, એટલે શુદ્ધોપયોગના સદભાવથી જ સાધુપણું પૂરું હોય છે. દીક્ષા લે અને બાહ્ય ત્યાગ કરે તેથી સાધુપણું પૂરું થતું નથી. ઉપયોગની શુદ્ધિ થાય, સ્વદ્રવ્યની લીનતા પણ હોય ત્યારે એને સાધુપણું બરાબર થાય છે. માટે સદાય જ્ઞાનમાં અને દર્શનાદિકમાં પ્રતિબદ્ધ રહીને, એટલે જ્ઞાન દર્શનમાં સ્થિર રહીને, લીન રહીને, મૂળ ગુણોમાં પ્રયત્નપણે વિચારવું, પછી દર્શન જ્ઞાનની શુદ્ધિ પૂર્વક જો કોઈ રાગ રહ્યો છે એમાં વિકલ્પ આવે તો 28 મૂળ ગુણમાં પ્રયત્નપણે થઈને વર્તવું. પ્રયત્નપણે એટલે પ્રયત્નપૂર્વક, સાવધાની પૂર્વક. મૂળ ગુણમાં ક્યાંય તો દોષ સાધુને લાગવું જોઈએ નહીં, એની મર્યાદા બાંધેલી છે. મૂળ ગુણમાં દોષ આવે તો એની શુદ્ધિ પૂર્ણનો પણ ઠેકાણું રહેશે નહીં એવી પરિસ્થિતિ થાય છે. લોકો કહે છે ને, શ્વેતાંબર લોકો એમ દલીલ કરે છે કે શરીરે શરીરને વસ્ત્ર ઓઢાડ્યું, શ્વેતાથી ઓઢાડ્યું તો એમાં આત્માને શું? ભાઈ, જે કાંઈ વિકલ્પનો વિષય છે, રાગનો વિષય છે, એની મર્યાદા છે, અને મર્યાદા છે એનું ઉલ્લંઘન થાય છે, મૂળ ગુણમાં ઉલ્લંઘન થાય છે તો શુદ્ધિ હતી. રાગની હદ બહાર ગયો એની શુદ્ધિની જે ધારા છે એની ઉપસ્થિતિ, એનું અસ્તિત્વ જ હોઈ શકે એ સ્થિતિ થાય. કેમ કે પરદ્રવથી આત્માને શું? પરદ્રવ તો પરદ્રવના કારણે છે એમ તમે કહો છો, તમારી દલીલ તમને તમારા મોઢામાં પાછી એમ નથી થાય. અને એક તો છે ને કે જેટલો પરિગ્રહ છે તો એ પરિગ્રહ સંબંધી પડોજણ વિશેષ વિધા વિના રે નહીં. વસ્ત્ર રાખવું તો વસ્ત્ર મલિન થાય, મલિન થાય તો પછી બીજું વસ્ત્ર સાથે સાથે એને રાખવું પડે, કે જ્યારે આ વસ્ત્રની શુદ્ધિ કરવી હોય ત્યારે બીજું વસ્ત્ર પહેરવું પડે, તો એક કરતાં વધારે વસ્ત્ર રાખવાનો નિયમ અંગીકાર કરવો પડશે. એકથી અનેક વસ્ત્રો રાખવા તો કેટલા અનેક રાખવા એનો મેળ રહેશે નહીં. ઠીક, પછી એની શુદ્ધિ માટેના સાધનો રાખવા પડશે, એને સાચવવા માટેના સાધનો રાખવા પડશે. એ લંગર ત્યાં લાંબી ચાલે તો અને એ સર્વ પ્રક્રિયામાં હિંસા થયા વિના રહેતી, પછી ધોવે વસ્ત્રને તો પણ એમાં હિંસા છે, વસ્ત્રો ઉત્પન્ન થાય તો પણ એમાં હિંસા છે, બધો પ્રકાર છે કે નહીં. એ પછી નિર્દોષનું ચારિત્ર, બાહ્ય ચારિત્ર પણ નિર્દોષ થઈ શકતું. તેથી મૂળ ગુણોમાં પ્રયત્ને થઈને વિચારવું, જ્ઞાન દર્શન સ્વભાવી શુદ્ધાત્મ દ્રવ્યમાં પ્રતિબદ્ધ એવા શુદ્ધ અસ્તિત્વ માત્ર રૂપે વર્તવું એમ તાત્પર્ય છે. આમ એનો અર્થ કરી લો, મૂળ ગુણોમાં પ્રયત્નપણે વિચારવું એટલે કે એમ કહીને પછવા લીધું કે જ્ઞાન દર્શન સ્વભાવી જે શુદ્ધાત્મ દ્રવ્ય શુદ્ધ આત્મ જેનો સ્વભાવ જ્ઞાન ને દર્શન છે એટલે કે ચેતના સ્વભાવ છે એ શુદ્ધ ચૈતન દ્રવ્યમાં પ્રતિબદ્ધ એવું જે શુદ્ધ અસ્તિત્વ માત્ર રૂપ વર્તવું એમ શું કહ્યું કે આત્માનું ત્રિકાળીય અસ્તિત્વ તો આત્મામાં છે પણ એ અસ્તિત્વનું જે વેદન છે અથવા માત્ર એનું અસ્તિત્વનું જ વેદન છે પરદ્રવ્યનું વેદન જેમાં નથી એવા અસ્તિત્વ માત્ર રૂપે વર્તવું શુદ્ધ અસ્તિત્વ માત્ર રૂપે વર્તવું એમ કહે બહુ અદભુત શૈલી છે હમ ક્યાંથી ક્યાંક વાતને કાઢે છે ઉપર તો એટલું કહી દીધું હતું કે જ્ઞાનમાં અને દર્શનાદિકમાં પ્રતિબદ્ધ રહીને મૂળ ગુણોમાં વિચારવું વળી આ ફરીને શું આવ્યું કે જ્ઞાન દર્શન સ્વભાવ એ શુદ્ધાત્મ દ્રવ્યમાં પ્રતિબદ્ધ થઈને ત્યાં સુધી તો સામાન્ય વાત છે શુદ્ધ અસ્તિત્વ માત્ર રૂપે વર્તવું એમ તાત્પર્ય છે પોતાના અસ્તિત્વ માત્ર રૂપે વર્તવું ઠીક એ ખરો મૂળ ગુણ છે પોતાના શુદ્ધ અસ્તિત્વ માત્ર રૂપે વર્તવું પોતાના અસ્તિત્વને વેદવું શુદ્ધ અસ્તિત્વને વેદવું એટલે પોતાનો જે ત્રિકાળી સ્વભાવ છે પોતાનું શુદ્ધ અસ્તિત્વ છે એને જ વેદવું અને રાગાદિના કોઈ અંશનું વેદન કરવું નહીં કેમ કે તો પરદ્રવ્યના પ્રતિબંધને લઈને ઉત્પન્ન થાય છે સ્વભાવના વિષયમાં વિકલ્પ થાય આત્માના સ્વભાવના વિષયમાં વિકલ્પ થાય તો પણ એ પરદ્રવ્યનો પ્રતિબંધ છે અને સ્વદ્રવ્યનો પ્રતિબંધ એ નથી કેમ કે ત્યાં ઉદયમાં જોડાણ છે ત્યાં કોઈ નો કર્મરૂપ પરદ્રવ્ય નથી પણ કર્મરૂપ પરદ્રવ્યનો પ્રતિબંધ ત્યાં થાય કર્મનો ઉદય છે ને ત્યાં એનો પ્રતિબંધ છે મૂળ ગુણોમાં પ્રયત્ન થઈને આમાં શું છે એક આગળ થોડી વાત આવી ગઈ છે નિશ્ચય મૂળ ગુણ તો આ જ છે સ્વદ્રવ્યનું અસ્તિત્વ આ બાજુમાં છે હા આગળ થોડી અનુસરણ વગેરે ક્રિયા અને કાય ચિષ્ટાની વાત થોડી લીધી હતી દોષનો વિષય જ્યાં લાગુ થાય છે ત્યાં છેદ છેદ તો અહીં તો કહે છે કે મૂળ ગુણો એમ લીધું ને એ વ્યવહાર મૂળ ગુણ છે એ તો બાયમાં જે કાંઈ પંચમાવ્રત આદિ છે તે એમાં પણ જે દોષ આવે તો સાધુપણું રહેતું નથી નિર્દોષ હોય તો સાધુપણું છે બરાબર પણ એ કાંઈ 28 મૂળ ગુણના વિકલ્પમાં રહેવાનો ઉપદેશ છે નહીં એમ એમાંથી કાઢવું છે ઉપદેશ અને સિદ્ધાંતો એવો છે કે જ્ઞાન દર્શન સ્વભાવી શુદ્ધાત્મ દ્રવ્યમાં પ્રતિબદ્ધ એવું જે શુદ્ધ અસ્તિત્વ માત્રપણે વર્તવાનું વેદવાનું જે કાર્ય છે એમ વેદવું વર્તવું એમ અહીંયા તાત્પર્ય છે તાત્પર્ય તો એ કાઢવું છે તાત્પર્ય વિકલ્પમાં રહેવાનું કાઢવું નથી અતો નિત્યમૂળ જ્ઞાને દર્શનાદૌ ચ પ્રતિબદ્ધેન મૂળ ગુણ પ્રયતયા ચરિતવ્યમ જ્ઞાન દર્શન સ્વભાવ શુદ્ધાત્મ દ્રવ્ય પ્રતિબદ્ધ શુદ્ધ અસ્તિત્વ માત્રેણ વર્તિતવ્યમ ઇતિ તાત્પર્યમ પોતાના જ્ઞાન દર્શન સ્વભાવ રૂપી જે શુદ્ધાત્મ દ્રવ્યમાં પ્રતિબંધ એવું જે શુદ્ધ અસ્તિત્વ માત્ર પણ વર્તવું એને શુદ્ધ અસ્તિત્વ માત્ર પણ વર્તવું એમ કહે છે જ્ઞાન દર્શનની જે સ્વભાવ સત્તા છે એ સ્વભાવ સત્તાનું વેદન સ્વભાવ સત્વનું વેદન એ અસ્તિત્વ માત્રનું વેદન છે એવા અશુદ્ધ અસ્તિત્વ માત્ર રૂપે વર્તવું એટલે પોતે પોતાના શુદ્ધ ચૈતન્યના અસ્તિત્વ સ્વરૂપે છે એમ વર્તવું એમ અભેદ ઉપયોગમાં વર્તવું એમ વર્તવું એટલે વિકલ્પ નહીં પણ એનો જે વાચ છે એવું જે પોતાનું અસ્તિત્વ તે રૂપે વર્તવું, તે રૂપ છું એમ અભેદ થઈને વર્તવું, એમ અહીંયા તાત્પર્ય છે. એવું અહીંયા સારાંશ કહેવા માંગે છે. એ રીતે પોતાના સામાન્યની સાધુપણાની પૂર્ણતાનું આયતન પોતે જ છે, સદૈવ છે, કે આ ગાથામાંથી જ કર્યું.
એના ઉપર